શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, તારીખ 21 જૂન 2017. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી પત્ર સમીક્ષા, પત્રાંક 145 થી 149 આજે લઈશું. એકસો પિસ્તાલીસના પત્રમાં ખેમજી દેવજી ઉપર લખાયો છે અને ખીમજીભાઈ છે એ બહુ મોટા વિદ્વાન હતા, શાસ્ત્રના જ્ઞાતા હતા. એ મુનિઓને પણ શાસ્ત્ર જ્ઞાન ભણાવતા હતા, એવા પંડિત હતા. એટલે પંડિતના કારણે એની અમુક પ્રકારની પ્રકૃતિઓ સ્વાભાવિક રીતે હોય જે અન્ય લોકોને અનુકૂળ ન પણ આવે. અહીંયા એવું છે કે એથી કરીને એણે કોઈ સાથેનો સત્સંગ સમાગમ કરવાનું બંધ કરી દીધું. તો કૃપાળુદેવને ખબર પડી એટલે એમણે ખીમજીભાઈને આ પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે કે મારો વિચાર એવો છે કે તમારે તો હંમેશા નિત્ય પ્રતિ એમના સમાગમ અર્થે જવું અને નથી આવતા એ માટે એમને કોઈ ગેરસમજ ન થાય એટલે જણાવી દેવું કે મારી પ્રકૃતિના કારણે આપને દુભવવાનું ન થાય એટલા માટે હું તમારે ત્યાં આવતો નથી. એમ કરી પછી લખ્યું છે એને જણાવીને તમે આત્મનિવૃત્તિ કરશો અત્યારે એ જ. કૃપાળુદેવે આ એમને સૂચના જ માત્ર કરી કે આપણી પ્રકૃતિના કારણે કોઈનો સત્સમાગમ ગુમાવવાનું થાય અથવા કોઈના પ્રત્યે આપણને ભાવ અભાવ થાય એ ન થવું જોઈએ અને એ માટે થઈને એની સાથેનો સત્સમાગમ આપણે છોડવો ન જોઈએ, એટલું ચલાવી લેવું જોઈએ, નિભાવી લેવું જોઈએ. કારણ કે જગતના તમામ જીવોના પ્રકૃતિઓ છે એમાં ભેદ છે. એક સરખી પ્રકૃતિ એ જીવોમાં હોતી નથી, ગુણો બધામાં એક સરખા છે પણ એનો વિકાસ ચડ ઉતર છે. એટલે હંમેશા આ લક્ષ્ય ધ્યાનમાં રાખવું અને એટલા જ માટે સાધનાના સાધનો જ્ઞાની પુરુષોએ અસંખ્યાત કીધા છે. કોઈ એક ઢાળાની અંદર કોઈ સાધના ઢળી ન શકે. એકની પ્રકૃતિને જે એક સાધના અનુકૂળ હોય બીજાને ન પણ હોય. તો એટલે માર્ગનું સ્વરૂપ જ જૈન દર્શનમાં અનેકાંતનું આપ્યું છે. અનેકાંત દર્શન એ સર્વજીવોના કલ્યાણ માટે છે. કોઈ એક જ પદ્ધતિએ ચાલવાવાળા, એક જ બીબામાં ઢળાયેલા, એક જ જાતની માન્યતાવાળા, એક જ જાતના મતવાળા, જેને આપણે કહીએ કે આગ્રહી, કદાગ્રહી, જિદ્દી, એને આધ્યાત્મિક સાધના નથી. આત્મા તો બધાની પાસે છે અને સૌને પોતાની પ્રકૃતિઓ છે. તો એ અનુસાર અહીંયા એક સરસ મજાનો વિદ્વાનને સૂચન કરે છે કે તમે એને કારણે થઈને ત્યાં જવાનું બંધ કરો તો તમે જણાવજો કે મારી પ્રકૃતિના દોષે તમારું દિલ દુભાય છે માટે હું આવતો નથી, કબૂલાત કરજો અને પછી તમે થોડી આત્મનિવૃત્તિ કરજો. એ પત્રનો ખીમજીભાઈ ઉપર જે પ્રભાવ પડ્યો છે એ 147ની અંદર કીધું છે. સુગ્નભાઈ ખીમજી, આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારો સંતોષપદ પત્ર મળ્યો. ખીમજીભાઈ લખ્યું કે આપની આજ્ઞા થઈ છે એટલે હું ત્યાં જવાનો જ છું. કૃપાળુદેવે સૂચન જ કર્યું હતું પણ સાચા સાધક માટે, સાચા જિજ્ઞાસુ માટે, સાચા આત્માર્થી માટે જ્ઞાની પુરુષની ઈચ્છા, સૂચન એ આજ્ઞારૂપ જ હોય છે. જ્ઞાની કદાપી એવી આજ્ઞા આગ્રહપૂર્વકને કરતા નથી, પણ જીવના વિવેક બુદ્ધિ ઉપર એ વાતને સોંપી દે છે કે ભાઈ અમે આમ કહીએ છીએ તમને, હવે તમારે જેમ કરવું એમ કરો. જેમ શિષ્ય ગુરુના ઉપદેશમાં ગયો અને મૃગાપુત્રની વાતમાં આવે છે કે બહુ ચર્ચા કર્યા પછી જ્ઞાનીનો જવાબ એક જ હોય કે જેમ તમને સુખ ઉપજે તેમ કરો. આ બહુ સનાતન સિદ્ધાંત છે કે વડીલ તરીકે, ઉપદેશક તરીકે, કોઈ સમજાવવાનો આચાર્ય તરીકે એ તમને કહે, એ કહેવાની પોતાની મર્યાદા રાખે. આમ જ કરો એવો જકાર ન મૂકે, સૂચન કરે. અને સૂચન કર્યા પછી છેલ્લું વાક્ય તે જ હોય કે જેમ તમને સુખ ઉપજે એમ કરો. આ વાક્ય આગમની અંદર પણ આવે છે. તો અહીંયા ખીમજીભાઈને તેમ થયું કે કૃપાળુદેવ મને આટલો નિર્દેશ કર્યો અને પોતે આટલા વિદ્વાન, તો જરૂર આ પુરુષનો કોઈ હેતુ, શુભ હેતુ છે, કલ્યાણનો હેતુ છે. અને પછી કૃપાળુદેવ એને લખ્યું, આગ્રામાં એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. આ એક વાક્ય આખા પત્રનો નિચોડ આપે છે. ખીમજીભાઈ સાથેના કૃપાળુદેવનો વ્યવહાર એક પોતાને ખૂબ મોટા વિદ્વાન બનાવે છે. શાસ્ત્રોના પણ એટલા જ્ઞાન છે, અને બીજી બાજુ આ કૃપાળુદેવની જે અવસ્થા છે, નિરાગ્રહ વૃત્તિ, એની એના ઉપર અસર પડે છે. એટલે એમણે કહ્યું છે કે આપની આજ્ઞા છે તો હવે હું બધી વસ્તુ ભૂલીને એ જ પ્રકારે કરીશ. તો કૃપાળુદેવ એને સિદ્ધાંત આપ્યો. સિદ્ધાંત એ છે કે આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થ માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. આ સાધક માટે બહુ મહત્વનું છે, ખૂબ મહત્વનું છે. સત્પુરુષની આજ્ઞામાં જ મોક્ષ છે. પછી જ્ઞાની જે કહે એની અંદર આપણે કોઈ તુલના કરવી, મેળવણી કરવી, કોઈ પણ પ્રકારનું આપણે આપણા અર્થઘટન કરવું કંઈ ન હોઈ શકે. કારણ કે જ્ઞાનીની અવસ્થા જ એવી છે કે એમણે આપણા હિતને માટે જે યોગ્ય હોય એ જ વાત કરી હોય. એ જાણે છે બધું, પણ બધું પ્રકાશતા નથી. કેટલાક આપણા અવગુણો પણ હોય છે એ દર્શાવતા નથી. પરંતુ આપણે શું કરવું જરૂરી છે એનો નિર્દેશ કરી દે. તો જ્ઞાનીનો નિર્દેશ એ પણ એક આજ્ઞા છે. અને આખા જિનાગમમાં આણાએ ધમ્મો આણાએ તબ્બો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. સાધક ગુરુના શરણમાં ગયા પછી ગુરુની જે નિર્દેશ હોય, વાત હોય, એની અંદર એ ક્યારેય પછી કોઈ શાસ્ત્ર સાથે, કોઈ આમનાઈ સાથે, કોઈ માન્યતા સાથે મેળવણી ન કરે. પોતાનો કોઈ અભિપ્રાય પછી રહેતો નથી. આ પરમાર્થ માર્ગનું મોટામાં મોટું રહસ્ય. ગુરુનું જે વચન છે એ જ શાસ્ત્ર છે. ગુરુનું જે વચન છે એ જ પ્રમાણ છે. વચનો તો ઘણા છે. આપણે બીજું વચન કાઢીને નાનું આમ તેમ, પણ એમાં કોઈની સાથે નિષેધ નથી, કોઈની સાથે તકરાર નથી, પરંતુ તમારા માટે અત્યારે હિતકારી છે એવો ગુરુનો અભિપ્રાય છે, જ્ઞાનીનો અભિપ્રાય છે. અને જ્ઞાનીનો અભિપ્રાય નિષ્કારણ છે, એને કોઈ સ્વાર્થ નથી. કે આ શિષ્ય નામ કરીશ તો મને આ કરશે, લાભ કરશે. કહું ભૌતિક ફળની કોઈ આશા, આકાંક્ષા, કામના નથી. તો જ્ઞાનીનું એક નિષ્કામીપણું, એની નિષ્કારણ કરુણા અને શિષ્યનું આજ્ઞાંકિતપણું, આ બેનો જ્યાં સુયોગ થાય છે ત્યાં પરમાર્થ માર્ગની પ્રાપ્તિ બહુ સુલભ થાય છે. જ્યાં જ્ઞાની અથવા ગુરુની અંદર કોઈ હેતુ દાખલ થઈ જાય, કોઈ વાસના દાખલ થઈ જાય, કોઈ ઈચ્છા દાખલ થઈ જાય અને એને શિષ્ય પાસેથી કંઈક મેળવવાની સ્પૃહા જાગે, તો એની આજ્ઞા દોષિત થઈ જાય, એ શિષ્યના કલ્યાણમાં ઉપકારી થાય નહીં. ગમે તેવી આપીને, ગમે તેવો માર્ગ બતાવે, ટોપ આમ તેમ આ સાધના, શિષ્યને કલ્યાણકારી ન થાય. કારણ કે ગુરુમાં નિષ્કારણ કરુણામાંથી એ વાત આવી નથી, હેતુપૂર્વક આવી છે, કોઈ વાસનાપૂર્વક આવી છે, કોઈ ઈચ્છાને કારણે આવી છે. એ શિષ્યનું કલ્યાણ કરી શકવાને સમર્થ જ નથી. વાત ગમે તેટલી ઉત્કૃષ્ટ હોય, સાચી હોય તો પણ. એટલે બહુ સરસ પરમાર્થ માર્ગની અંદર આજે ગુરુ શિષ્યની પરંપરા અધ્યાત્મની અંદર મૂકી છે, અદ્ભુત છે. બધે જ જ્ઞાન છે, બધા જ શાસ્ત્રો છે, બધા જ દર્શનો છે, બધા જ દ્રષ્ટિકોણો છે, બધા જ મુક્તિ માટે છે, કલ્યાણ માટે છે. પણ છતાં એકને એકનો બોધ લાગુ પડે છે, એકને એકથી એકનું કલ્યાણ એકથી થાય છે, એકનું બીજાથી થાય છે. કારણ શું? એના નિમિત્ત નૈમિતિક સંબંધ, એના પારમાર્થિક ઋણાનુબંધ, અને એ ઋણાનુબંધને કારણે એ જીવની જન્મ જન્માંતરની આ જીવ સાથે કંઈ ને કંઈ ઋણાનુબંધ સંબંધ બંધાયેલા છે, અને એ સંબંધ પરમાર્થના છે, કલ્યાણના છે. એ જ્યારે એનો મેળ થઈ જાય, એનો મેચ થઈ જાય જ્યારે, ત્યારે એ ગુરુની બધી જ વાત શિષ્યના કલ્યાણ માટે થાય. પણ એમાં જો ક્યાંય આવી પ્રકારનો દોષ આવે, ગુરુ લોભી શિષ્ય લાલચું, કબીર સાહેબે આ વાત બહુ સરસ મૂકી છે કે ગુરુમાં લોભ જાગે કે શિષ્ય બહુ પૈસાવાળો છે, બહુ વગવાળો છે, બહુ એની ઓળખાણ છે, એટલે એના પ્રત્યેનો પ્રેમભાવ વધી જાય. એ ખબર પડે જ, પૈડા વિના ન રહે. સાચો સાધક હોય એના અંતઃકરણમાં એ છબી પૈડા વિના રહે નહીં, બોલે નહીં. વહાલા દવલાનું કામ ક્યારેય ગુરુ શિષ્યના સંબંધમાં સંભવી શકે નહીં. અને જ્યાં આ પ્રકારનું આવે ત્યાં સમજી લેવું કે પારમાર્થિક સંબંધ હજુ કાચા છે, હજુ આ તો વ્યવહારિક સંબંધ છે. એટલે એની સદગુરુનું એક એક વચન એ આજ્ઞારૂપ છે. આજ્ઞા કોઈ જુદી હોતી નથી. એણે એક નિર્દેશ કર્યો હોય એ પણ એક આજ્ઞા છે. કૃપાળુ દેવના જીવનમાં એટલા બધા પ્રસંગો જે મળતા હોય એની સાથે વાત કરવામાં, તમારે આમ કરવું, તમારે આ છોડી દેવું, એમાં કોઈ મોટી આજ્ઞા ને પછખાણ ને આ કંઈ નથી. માત્ર એ જ કહ્યું કે આ શું કામ કરો છો, આનું આમ છે, છોડી દો. નાની નાની બાબતની અંદર એમણે જે માત્ર સૂચન જ કર્યું છે, એટલો નિષ્કારણ કરુણાનો અવતાર એ પુરુષ હતા કે જેણે એનામાં એ શ્રદ્ધા રાખી કે આ ભગવાન બોલે છે. પછી હવે આ કેમાં કીધું છે ને કેમાં નથી કીધું ને શું કામ છે ને આના આજ્ઞા કરતાં તો બીજી ઘણી સારી છે ને આ સાધન કરતાં તો બીજી સાધના સારી, આવી કોઈ વિકલ્પ શિષ્યોને થયા નથી. પછી સૌભાગભાઈ હોય, મુનિશ્રી હોય, કે સામાન્ય કાવીઠાના રસ્તે ચાલનારા એવા શહેરના નાગરિકો હોય, કૃપાળુદેવ એને કંઈ કહ્યું હોય એટલે એ વાતને એને માન્ય કરી છે. પરમાર્થ માર્ગનો આ સૂત્ર જો આપણને સમજાય તો આપણે કેટલી ગ્રંથિ રાખીને બેઠા છીએ મોટા ગુરુ પાસેથી માર્ગ લેવો ને, આ ગુરુ આમ ને આ, કોઈ ગુરુ નહીં. તને હૃદયની અંદર વસે કે આ મારા નિષ્કારણ કરુણાના આ તારક છે. પ્રભુસિંહને જે પહેલી પ્રતિક્રિયા થઈ આ થઈ, કૃપાળુદેવે પ્રશ્ન કર્યો કે તમે મુનિ થઈને અમને આટલું બધું માન શું કેમ આપો છો, આટલો વિનય કેમ કરો છો અમારો, અમે તો ગ્રસ્તમાં છીએ. તો પ્રભુ શ્રીએ કહ્યું કે આપને જોઈને અમને પરમ પ્રીતિ આવે છે, જાણે કોઈ પરભવના પિતા હો, અમારા તારણહારો એવો ભાવ થાય છે. ભગવાન સમાન ભાવ થાય, મારા તારણહારો. તમે ગમે એમ કરીને અમને હવે ઉગારો. ત્યારે એને જ જોતા કારણે દીક્ષા લીધી છે કે નહીં, આ કેટલા શાસ્ત્રનો જ્ઞાતા છે, આ કયા સંપ્રદાયનો છે, આચાર્ય છે કે સામાન્ય મુનિ છે, આવી બધી માથાફોડ તો વ્યવહારિયાઓ માટે છે. પરમાર્થ માર્ગની અંદર નિષ્કારણ કરુણાની છબી જો દેખાય, અને આવી નથી દેખાણી એવા પણ પ્રસંગો કૃપાળુ દેવના જીવનમાં આપણને જોવા મળે. ધારસીભાઈ ન્યાયાધીશ હતા, એમણે કૃપાળુદેવની કરુણાનો 13મા વર્ષે પ્રસંગ પડ્યો હતો અને અનુભવ પણ થયો હતો, કે મોસાળમાં જઈને કહ્યું હતું ત્યાં એના ઘરે જઈને કે તમારે આ બધા લોકો સાથે કંઈ ખટપટ હોય તો જરા જાળવજો, એનો પ્રાણ બચાવ્યો હતો. પણ હજુ ન્યાયાધીશના મનની અંદર પોતાનો જે અહમ છે એ સમર્પણ બુદ્ધિ પૂરેપૂરી નહીં, જે પ્રભુશ્રીમાં હતી, જે સૌભાગભાઈમાં હતી, એ ધારસીભાઈએ ન બતાવી. એ ન્યાયાધીશ હતા, એનો અહમ ઓગાળવા, એનું વ્યક્તિત્વ નાબૂદ કરવા કૃપાળુદેવે પ્રયત્ન કર્યો. એટલે તો મોરબીની ભર બજારમાં ચાલ્યા જતા હતા ત્યારે ધારસીભાઈને કીધું કે છત્રી ઉગાડો, અને કૃપાળુદેવ ચાલે ને ધારસીભાઈ એની સાથે છત્રી લઈને જાય. ધારસીભાઈની પાછળ એ ન્યાયાધીશ એટલે પાછળના બે ઓર્ડરલી ચાલે, પટાવાળા પોલીસમેન. એ જીવે કે સારું આપણે આના માટે ચાલીશ, અને આ આની આગળ છત્રી લઈને જાય છે. નગર દરવાજો પૂરો થયો અને બહાર બગડામાં આવ્યા તો કે છત્રી બંધ કરો. ધારસીભાઈને આશ્ચર્ય થયું કે ગામની અંદર તો હજી આજુબાજુની દિવાલના પડછાયાના કારણે તાપ ઓછો હતો, અને આ જ્યારે ખાવ ગામની બહાર નીકળી ગયા સીમમાં અને ભરતા પવે છે એકદમ, ત્યારે કે છત્રી બંધ કરો. એટલે એણે પૂછ્યું તો કે તમારો તાપ ઓછો કરવા માટે થઈને આ મેં છત્રીનો ઉગાડ, મને કોઈ તાપ નથી. સત્પુરુષોના ચરિત્રોના રહસ્યો પકડવા બહુ કઠિન છે, બહુ કઠિન છે. આજ્ઞામાં એકતાન થયા વિના પરમાર્થ માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે, અને લગભગ સાધકોને નડતું હોય તો આ નડે છે. પરમ કૃપાળુ દેવનો મને યોગ થયો ને મેં માન્યું કે આ મારા ગુરુ છે, તારણહાર છે. એકવાર આપણને થયું કે અમારા તારક ભાર છે, પછી એની વાતની અંદર આપણને કંઈ સંદેહ નહીં થવો જોઈએ. આપણું સ્વાર્પણ શરણાગતિ એ સંપૂર્ણ હોવી જોઈએ, શરતી નહીં. શરતી એ પ્રકારનો જેમ કહે છે ને કે એની વાત બધી સાચી પણ એને દીક્ષા લીધી હતી, તો દીક્ષા લીધી હોય તો એની વાત સાચી, દીક્ષા ન લીધી હોય તો એની વાત ખોટી. આપણું જ્યાં સુધી જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય તો જ આવો સમર્પણ ભાવ આવે, અને સમર્પણ ભાવ એ જ આપણી મૂડી છે, સાધકની મૂડી આ છે, જ્ઞાની પ્રત્યેનો સમર્પણ ભાવ. એટલે લખ્યું બીજું વાક્ય કે એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. એકતાન થવું એ બહુ અસુલભ છે. મોટામાં મોટી મનુષ્યની નબળાઈ હોય તો એના અહમને નબળો પાડવો, એ લાખો રૂપિયાનું દાન આપી દેશે. એ તમે કયો એટલું પ્રકારના ધર્મના આયોજન કરશે, બધી જવાબદારી લેશે, પણ એનો અહમ જરા એને ઓછો કરવો પડે, છોડવો પડે, એ એનાથી નહીં બની શકે. સાહેબ એ નહીં થાય મારાથી, બાકી બધું થશે. આજ્ઞામાં એકતાન થવું એ કે પ્રકારે કરવું. પહેલાં કહ્યું કે સાહેબ તમે ઉપદેશ આપો છો કાવીઠામાં, દામનગરના લક્ષ્મીચંદ શેઠ હતા, એમ કહ્યું કે હવને પોતાનું કલ્યાણ કરવું છે, એમાં શું હતું, પણ આ પેટ પડ્યું છે ને એટલે હવે કંઈક કરવું તો પડે ને, ખાવા પીવાના વ્યવસ્થા ગોઠવણ વગેરે. એટલે કૃપાળુ દેવ તરત એને કીધું કે પેટને કારણે તમે ભક્તિ નથી કરતા, તો ચાલો તમારી વ્યવસ્થા કરીએ. ઝવેરચંદ શેઠને કીધું કે આ શેઠ અહીંયા જ રહેશે, એને માટે મેળી ઉપર છત્રી પલંગ આરામ ખુરશી બધું આપી દેજો, પાણીનું માટલું ભરી દેજો, બે ટાઈમ એને ભોજન જે જોઈએ એ પહોંચાડજો. શરત એટલી જ કે તમારે પછી બારીમાંથી કોઈ વરઘોડો નીકળો, કોઈ બહેનો ગાણા ગાતા નીકળા, તમારે જોવું નહીં કે શું બહાર ચાલે છે. તો સાહેબ એ કેમ બને, એ કેમ બને? પોતાનો અહમ નબળો પાડવો, પોતાનો સ્વચ્છંદ પાતળો કરવો, હળવો કરવો, ગળી જવું, કંઈ નાની મોટી વાત આવે. સંસારમાં તો બધા સાથેનો સંબંધ છે, કોઈ વાત કડવી હોય, કોઈ વાત મીઠી હોય, તો એ વખતે એને એ પ્રકારનું ચલાવી લેવું કે ભાઈ જુદી પ્રકૃતિના લોકો છે, મારું કામ તો આ બધા સાથે સંઘર્ષ કરવાનું નથી, મારું કામ સ્વીકારનું છે. તો એ સત્પુરુષની આજ્ઞામાં એકતાન થઈ શકે, નહીં તો એને આજ્ઞા મળે તો પણ એનાથી એકતાન થવાય નહીં. અને આ કારણે થઈને અહીંયા કહ્યું છે કે એને માટે તમે શું ઉપાય કર્યો છે, કરશો અથવા ધાર્યો છે એ જણાવશો. પછીના પત્રમાં એક પત્ર 146મો છે, અંબાલાલભાઈ ઉપર છે. અંબાલાલની અને કૃપાળુદેવની આ પરિચયની અવસ્થા પ્રાથમિક છે, પ્રારંભની છે, પ્રારંભની છે. એટલે જુઓ કૃપાળુદેવ એની અંબાલાલની ભક્તિની કસોટીમાં કેવા શબ્દો વાપરે છે કે તીર્થંકર દેવે રાગ કરવાની ના પાડી છે. રાગ હોય ત્યાં સુધી મોક્ષ ન હોય, ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક થશે. કૃપાળુદેવ પ્રત્યે અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, આ બધા ખંભાતના મુમુક્ષુને એટલો બધો શરૂઆત છે ને, એટલે મહે પૈણા છે જેને કહે છે, તમે અમને સત્સંગ આપો ને સમાધાન આપો ને સમાગમ આપો ને આવો ને અમે આવીએ ને વગેરે વગેરે. એટલે કૃપાળુદેવે ત્યાં શબ્દ મૂક્યો છે કે તીર્થંકર દેવે તો રાગ કરવાની ના પાડી છે. તો આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક થશે. ગુરુ પ્રત્યે પણ રાગનો ભાવ નહીં, ત્યાં એને જરા ટકોર કરે છે. ઘણીવાર આપણને કોઈ એવા પુરુષ પ્રત્યે પછી ગુરુ મળે, જ્ઞાની મળે, આનંદ થાય, અહોભાવ આવે, પણ પાછો આપણો અહમ ઉછળે, સ્વચ્છંદ ઉછળે, એટલે આપણે ગુરુને મારા માની લઈએ છીએ, મારાપણું, અને રાગની ભાવ થઈ જાય, ભક્તિમાંથી રાગમાં સરી પડાય છે. ક્રમ ઉલટો છે, ક્રમ એ છે કે પહેલાં રાગ હોય ને પછી પણ ઘણીવાર ભક્તિને બદલે જીવ રાગમાં ચાલ્યો જાય. એટલે આપણે જોયું છે કેટલીય જગ્યાએ કે એક એક વ્યક્તિના કહેવાતા ગુરુના શિષ્યો એ ચેલકા થઈ જાય, એટલા બધા રાગી એને દ્રષ્ટિ રાગ એટલો બધો થઈ જાય કે પોતાના ગુરુને જાણે એ જ પોતે સર્વસ્વ છે, આમ છે તેમ ગણીએ. પછી અતિરેક, એટલો બધો અતિરેક હોય, ગાંડ પણ હોય, ઘેલછા પણ હોય, વિવેકનો અભાવ સદંતર, એનું વિનય પણ વિનય મિથ્યાત્વ હોય, આ કોઈ ગુરુ ભક્તિ નથી, આ રાગયુક્ત દ્રષ્ટિરાગયુક્ત ગેલછા છે. અને રાગ કરતા પણ દ્રષ્ટિરાગ મહાભયંકર છે. શાસ્ત્રમાં વિતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્યજીએ તો કહ્યું છે કે સ્નેહ રાગને જીતી શકાય છે. સગા સંબંધી કુટુંબ પરિવાર એ બધા જે છે એને જીતી શકે, સ્નેહ રાગ છે, બધા સાથેનો આપણો સ્નેહ રાગ છે, એ સર્વસંગ પરિત્યાગ કરી દે છે. કામરાગ જીતી શકાય છે, ઊંચામાં ઊંચો કામનો રાગ છે જે માણસને ફસાવી દે છે એને પણ જીતી શકાય છે, પણ દ્રષ્ટિરાગને જીતી શકાતો નથી. હેમચંદ્ર કળિકાળ સર્વજ્ઞ એમનું આ વચન વિતરાગ સ્તોત્રમાં એક એનો શ્લોક છે. આ દ્રષ્ટિરાગ છે, એ દ્રષ્ટિરાગ એને લખ્યું પ્રભુ પ્રત્યે પણ ન થવો જોઈએ. ગુરુ પ્રત્યે પણ ન થવો જોઈએ. ઘણા જ બંધે, અરે કેટલું મોટું બંધન છે. રાગ જેવું એક બંધન નથી, રાગ જ બંધનનું મુખ્ય કારણ છે. અને ગુરુના નામે આવી ઘેલછા, વિવેકહીન, એ બીજા જ્ઞાનીનો પણ આદર ન કરે, એ દેવને પણ છોડી દે, દ્રશ્યો તમે જુઓ તો તમને એમ થાય કે આમની વિવેક શક્તિ ક્યાં ગઈ છે. ગુરુ પાસેથી અધ્યાત્મ જ્ઞાન મળે છે તમને, આત્મજ્ઞાન મળે છે, એ દિવ્યતાનું જ્ઞાન મળે છે, એમાં તમારે ગુરુના દેહ ઉપરની આવી પ્રીતિ ક્યાંથી થઈ ગઈ. આ વિતરાગતાનું પ્રતીક છે, દેવ પણ વિતરાગ છે, એટલે પ્રભુ પણ કે અમારા ઉપર રાગ નહીં. જો મહાવીર પ્રત્યે ગૌતમનો રાગ પણ હિતકારી નથી, મહાવીર પ્રત્યે કેવડી છે, સર્વજ્ઞ છે, અરંત છે, એના પ્રત્યે ગૌતમનો રાગ હિતકારી નથી, તો પછી આ બધા કહેવાતા જ્ઞાનીઓ જેની કોઈ વાસનાનો પાર નથી એના પ્રત્યે આવી ગેલછા અને રાગ ગાંડપણ, એ જગતના જીવોને હિતકારી કેવી રીતે થાય? પ્રશ્ન કર્યો છે આ અંબાલાલભાઈને, ખંભાતના જીવોને ત્યાં વિવેક આપ્યો કૃપાળુ દેવે કે તમે અમારી ભક્તિ કરો રાગ નહીં. આ જ્ઞાની પોતાના શિષ્યનું કલ્યાણ એને કરવું છે એટલે એણે અંબાલાલને આવું સખત વાક્ય લખ્યું કે તમને કલ્યાણકારી થશે અમારા પ્રત્યેનો રાગ. શું સમજ્યા છો? આ કૃપાળુ દેવ. અને આજે કોઈ ગુરુઓમાં એ તાકાત છે કે અમારા પ્રત્યે રાગ નહીં કરો? અરે રાગના તોફાનો જ કરાવે છે, કેમ કે તો જ એનો વ્યક્તિગત મહિમા થાય ને ચારે બાજુ. જેને સિદ્ધિ પ્રસિદ્ધિ મનાવવાની, સત્કારની, પૂજાની કામના હોય, એક રાજકીય નેતાની જેમ જેમ વિશ્વમાં નીકળો જીત કરવા, એને રાગ સિવાય શું આધાર હોય? એક કૃપ અંબાલાલને પછીના પત્રમાં કહે છે કે જે પત્રમાં તમે લક્ષ્મ્યાદિકની વિચિત્ર દશા વર્ણવી છે એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે વા પોતે કોઈ પૂર્વના સ્મરણને પામશે તો ઈચ્છિત સિદ્ધિને પામશે, આ નિસંશય છે. વિગતપૂર્વક પત્ર લખું એવી દશા રહેતી નથી. કૃપાળુદેવ અત્યારે તો પોતાના ઉદય કર્મને નિવારવામાં વ્યસ્ત છે એટલે આ કોઈ પણ પ્રકારના બાહ્ય સત્સંગ સમાગમ મહાત્મ્ય એનાથી દૂર રહે છે. હવે એમાં અંબાલાલભાઈને આ પત્રની એટલું જ કહે છે કે લક્ષ્મી અધિકની જે દશા વિચિત્ર છે, દસેક વર્ષ હોય પછી ન હોય, લક્ષ્મી આવે પણ ખરી અને જાય પણ ખરી, આ વિચિત્ર દશા છે. એમ અનેક અનેક પ્રકારના વિચારો, અનેક પ્રકારના, પરિત્યાગી વિચારો. લક્ષ્મી એમ અધિકાર, માન, પદ, પ્રતિષ્ઠા, આ બધાની બાબતમાં વિચારો. પાલટી પાલટીને, ફેરવી ફેરવીને જુઓ કે એકેયમાં નિત્યતા છે, એકેયમાં સ્થિરતા છે. એ કેના કારણે છે? એ આપણી ઈચ્છાને આધીન છે કે પુણ્યને આધીન છે? શુભનો ઉદય હશે ત્યાં સુધી બધું બરાબર સામ્રાજ્ય છે, પણ જરા અશુભનો ઉદય આવશે તો આ બધું લક્ષ્મી, અધિકાર, પદ, પ્રતિષ્ઠા એ બધું જ નામશેષ થઈ જશે. વિચારવાનું એ રીતે કે જેનું મહાત્મ્ય જીવનમાં વેદાય છે, પોતાની મોટાઈ, કોઈ સામાજિક એવું સ્તર પોતાનું આવી ગયું તો પોતાની મોટાઈ છે, લૌકિક મોટાઈ જેને આપણે કહીએ, પદ પ્રતિષ્ઠા, સારો પરિવાર, સરસ મજાના આરંભ પરિગ્રહના સંયોગો, આ બધાને હવે પાલટી પાલટીને વિચારો, ત્યારે આ બધું અન્યત્વ લાગશે અને આત્મા એકત્વ બુદ્ધિ પામશે. એ અન્યત્વ બુદ્ધિની ભાવનામાં શું કીધું છે? ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા. એ મોહ અજ્ઞાત્વના રે રે જીવ વિચાર, એ મજ સદા અન્યત્વદા ભાવના. આ અન્ય છે બધું, મારા આત્મા સિવાય મારા સંયોગમાં રહેલા બધા જ પદાર્થો, બધી જ વસ્તુઓ અનિત્ય છે. એને પલટી પલટીને વિચારો, કોઈ સ્થિતિ કાયમી નથી. શરીર સહિત ના મારા તન રૂપ કાંતિ હતી, રૂપ પણ નહીં, શરીર હશે તો રૂપ નહીં હોય. ખ્યાલ આવે છે? આ બેમાં શરીર સાથે રૂપ કેટલું અભિન્ન છે, આપણને તો ક્યારેય જુદા પણ ભાસતું નથી, પણ એ નહીં, શરીર છે અને રૂપ બદલાય છે. વૃદ્ધાવસ્થાના શું રૂપ? પોતાને હરીસો જોવો નો ગમે, કે ભાઈ આવા ડાચા થઈ ગયા હવે, અને ઓલા જૂના ફોટા હચવી રાખ્યા હોય, અને એ વાર પાસે ઓઢાવીને રાખ્યા હોય, જોવા કોક બે બધા આલ્બમ જોવા. તન અને રૂપ એ પણ એક નથી, તન છે તો એનું રૂપ પડી જાય. કેટલી અન્યત્વ, કેટલી અનિશ્ચિતતા, કેટલી અનિત્યતા. તો એના જીવનની અંદર આ પુત્ર, ભાઈ, ભાંડુ, પરિવાર, પરિજન, સંગ્રહ, પરિગ્રહ, આ બધું કાયમી છે. એકત્વ, હું એકલો છું, એકલો આવ્યો છું, એકલો જવાનો છું. અનંત સંસારમાં અનંત કાળથી એકલો જ પરિભ્રમણ કરી રહ્યો છું, મારા શુભ અને અશુભ કર્મનો સાથ લઈને. એના ઉદયમાં દુઃખ પણ એકલો ભોગવું છું, સુખ પણ એકલો જ ભોગવું છું. અનંતકાળ આમ ને આમ ચાલે છે. આ આત્માની સાથે ચાલનાર જો કોઈ હોય તો એના કૃત સુકૃતના પરિણામો સિવાય કાંઈ નથી. પુણ્ય અને પાપના પરિણામો એ સતત જીવ સાથે છે, એ બંનેથી પર થશે, પુણ્યના પરિણામથી અને પાપના પરિણામથી. અને જ્યારે આત્માના પરિણામની અંદર ચાલશે જીવ, કે મારો આત્માનું પરિણામ તો સંભાવ છે, સમતા છે, એમાં કોઈ બાહ્ય પદાર્થથી સુખની હેડકી આવવી, ગંગા સતી કે ને, એને સુખ દુઃખની હેડકી ન આવે ભાઈ, જ્ઞાનીને ન આવે. કારણ કે જ્ઞાનીને સંપદાનું સુખ એ મારું સુખ નથી, આવી એની બુદ્ધિ વર્તે છે, સમજ એની આ છે, સાચી સમજ છે, એટલે એને હેડકી આવતી નથી. તો સુખ ને દુઃખ એનાથી જ્યારે જીવ પર થાય, સમતા, શાંતિ, સમત્વ, સમાધિ, આ આત્માનો સ્વભાવ છે. આમાં જ્યારે રુચિ થાય, આમાં જ્યારે રુચિ થાય અને આના માટે જ્યારે પ્રયત્ન થાય, ત્યારે એને આત્માના એકત્વની શ્રદ્ધા હોવાને કારણે સાચું સુખ, સાચી શાંતિ, સાચી સમાધિ મળી શકે. એ કહે છે એ આત્માના એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંઘને આરાધશે અને આ એને માટે થઈને પછી તે જ્ઞાની પુરુષના શરણે જશે. કેમકે એવા મહાત્માઓ છે કે જેની પાસે અકિંચન છે, કાંઈ નથી, છતાં પણ એ પરમ શાંતિના ધણી છે. આપણે કરોડોના મિલકતના ધણી હોય અને સામે એવા હોય એની પાસે જઈએ તો શાંતિ વધારે કોને છે? સંતની પાસે છે ને, તો શાંતિ પમાડે તેને સંત કહીએ, જેના સાનિધ્યમાં જવાથી પરમ શાંતિનો અનુભવ થાય. અને પોતે કોઈ પૂર્વના સ્મરણને પામશે તો ઈચ્છિત સિદ્ધિને પામશે. એક તો કાં સત્સમાગમ અને કાં પોતાને પોતાના પૂર્વનું સ્મરણ. ભૂતકાળમાં જો કંઈ જન્મ જન્માંતરમાં સાધના કરી હશે તો એને આ સ્થિતિને પકડતા વાર નહીં લાગે. કે કોઈ પોતાની આવી સ્થિતિ આવી હોય ત્યારે એમ થાય કે પૂર્વે તો અનંત વાર હું આ કરી ચૂક્યો છું. કૃપાળુદેવનો પત્રાંક 128 વાંચવો, વારંવાર વાંચવો. એમાં પોતાના અનંત પૂર્વકાળમાં કેના કેના ઘરે કેવી રીતે એ ભોગ ભોગવ્યા છે અને છતાં એના ઘરે દાસીપણે જંતુપણે પણ પેદા થવું પડ્યું છે. આ પરિભ્રમણનું આખું ચિત્ર પોતાને સ્મરણમાં આવે જ્ઞાનથી. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કે જે ભોગ ભોગવ્યા છે આ પહેલી વાર ભોગવ્યા છે, અનંત વાર આ વસ્તુ તું કરી ચૂક્યો છું. એ જ્યારે ખ્યાલ આવશે ત્યારે ઈચ્છિત સિદ્ધિને પામશે. આ નિસંશય છે. બે ઉપાય બતાવ્યા. એક તો આ બધી સંસારની સંયોગિક પરિસ્થિતિને પાલટી પાલટીને વિચારો, એનું સ્વરૂપ કાયમી છે કે અનિત્ય છે. બીજું, જો એમાંથી ખબર પડે કે આત્મા એકલો જ છે આમાં, આ બધું તો ગમે ત્યારે આવે છે અને જાય છે, એને આત્મા સાથે કોઈ સ્વભાવ સંબંધ નથી, સંયોગ સંબંધ છે, અને સંયોગ છે ત્યાં વિયોગ છે, તો એ સત્પુરુષની સત્સમાગમની આરાધના કરશે, આવા નિસ્પૃહ એવા જ્ઞાનીના શરણે જશે. અથવા તો એવા જ્ઞાની નહીં હોય અને પોતે ચિંતનની ધારામાં જાય અનુપ્રેક્ષામાં અને પોતાના અનંત જન્માંતરનું સ્મરણ કરશે તો પણ એને જ્ઞાન થશે કે આવું તો જીવ અનંતવાર કરી ચૂક્યો છે. સંસારના કોઈ રમત કોઈ કાવા દાવા પહેલી વાર નથી થતા, અનંતવાર કર્યા છે, પણ એનાથી કંઈ સિદ્ધ થયું નહીં. આ એને પોતાને આત્મા જ્ઞાની છે. શુદ્ધ અંતકરણથી ચિંતવે એને પોતાના જ્ઞાનના પડદા ખુલે. એમાં કોઈ વિદ્યા પ્રાપ્ત થવાની નથી. જાતિ સ્મરણ જ્ઞાન એ મતિ જ્ઞાનનો જ પ્રકાર છે. હવે મતિ જ્ઞાન તો સહજ છે જ, પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન એ મતિ જ્ઞાન છે, મનની સ્મૃતિ દ્વારા થતું એ મતિ જ્ઞાન છે. તો એ જ મનની સ્મૃતિ આત્મા સાથે જોડાઈ જાય તો એને જન્માંતરની સ્મૃતિ થઈ આવે. સ્મૃતિ ન થાય તો આભાસ થાય, અને આભાસ થાય તો પણ એને સત્યનું દર્શન થાય કે ઓહો કેટલા જન્મ મરણ મેં કર્યા, કેટલી ગતિમાં હું આથડ્યો, કેટલા સંબંધોના પથારા કર્યા અને બધા વીંટાયા. એકવાર અનુપ્રેક્ષામાં એ જાય, સંસારના સ્વરૂપનું ચિંતન કરે, આ ત્રીજી સંસાર ભાવના છે. એ સંસાર ભાવના અને એની સાથે લોક સ્વરૂપ ભાવના એ બેને જોડાણ કરે. લોક સ્વરૂપ ભાવમાં 14 રાજલોકની અંદરનું આ જીવનું પરિભ્રમણ છે અનંતકાળથી. તો એને પોતાને બોધ થયા વિના રહેશે નહીં. જીવ બોધ અન્યથી પણ પામે, પોતાથી પણ પામે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, પણ એને માટેની એની ચિત્તની વિશુદ્ધિ જોઈએ. એટલે પછી એક પત્ર આપીને કહ્યું, બસ ધર્મધ્યાન વિદ્યાભ્યાસ ઇત્યાદિની વૃદ્ધિ કરશો. 149માં એ કોને લખ્યું એટલે લખ્યું નથી, પણ ખંભાતના મમુક્ષુઓને વારંવાર આ સૂચન કે ધર્મધ્યાન કરો. ધર્મધ્યાન કરવાથી જીવનું ચિત્ત સંસારના પદાર્થોની મોહ બુદ્ધિમાંથી થોડું નબળું પડશે. થોડી વિરક્તિ આવશે, થોડી વીરતિ આવશે. વીરતિ ભાવ હશે તો જ વિતરાગતા જાગૃત થશે, વૈરાગ્ય જાગૃત થશે. કાલે આપણે જેમ કહ્યું તેમ સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા, ઉદાસીનતા તે અધ્યાત્મની જનની. જગત તરફની ઉદાસીનતા આવે, જગતના પદાર્થો, જગતના સંયોગો, જગતના સંબંધો, ઉદાસીનતા આવે. એનો ત્યાગ પરિત્યાગ થાય કે ન થાય એની ચિંતા, એ ચર્ચા અહીંયા નથી. એ હોય તોય ભલે, ન હોય તોય ભલે. એ હતા તોય એ ભરત ચક્રવર્તીને ઉદાસીનતા હતી, અને નહોતા તો શુભમ ચક્રવર્તીને બળતરા હતી. જીવની મનસ્થિતિ ઉપર બધો આધાર છે. તો એ રીતે ઉદાસીનતા કાઢવી જોઈએ. અધ્યાત્મનો માર્ગ એ પર તરફથી હટી અને સ્વમાં સ્થિત થવું એ છે. તો પર તરફ જોડનાર મોટામાં મોટું તત્વ છે મોહ, મમત્વ, આસક્તિ. જો એ તૂટે, એ બંધ થાય, એ અલ્પ થાય, એ શિથિલ થાય, તો જીવ સ્વમાં સ્થિર થઈ શકે. આજે સ્વમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે, પણ આ બધા પરિબળો, એના તરફનો રાગ, એના તરફનો મોહ, એના તરફની મમત્વ, એ જીવને બાહ્ય ખેંચે છે, એને અંતર્મુખ રહેવા દેતો નથી અને બહિર્મુખ બનાવે છે. બહિર્મુખ જીવ શરીર અને એની ઇન્દ્રિયોના આધારે જીવે છે. અંતર્મુખ જીવ એના પોતાના ગુણોના અને ધર્મના આધારે, સ્વભાવના આધારે જીવે છે. સ્વભાવના આધારે જીવવું એ જ સાધના છે. સાધનોમાંથી સ્વભાવમાં જીવવું, સાધનો એવા લેવા કે જે સ્વભાવ તરફ લઈ જાય. વિશેષ અવસર.